એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની સફર કરીશું જે કદાચ આપણા વિચારવાની રીત અને જીવન પ્રત્યેના આપણા અભિગમને બદલી શકે છે. ડોક્ટર માર્ટિન સેલિગમેનનું ખૂબ જ પ્રખ્યાત પુસ્તક શીખેલો આશાવાદ, એટલે કે લર્ન્ડ ઓપ્ટિમિઝમ.
નમસ્કાર. અને આ વિષય સાચે જ બહુ અગત્યનો છે, નહીં? જો આપણે બધા જીવનમાં ઉતાર ચડાવ તો જોઈએ છીએ.
હા, એ તો છે જ.
પણ સવાલ એ છે કે શું આશાવાદી હોવું એ ખાલી નસીબની વાત છે અમુક લોકો જેવા હોય, કે પછી શું આપણે બધા ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય આ આશાવાદ કેળવી શકીએ ખરા? આ પુસ્તક દાવો કરે છે કે હા, આશાવાદ શીખી શકાય છે અને એની અસર જબરદસ્ત છે આપણા મન પર, આપણી સફળતા પર, અરે આપણા શરીર પર પણ.
સાચી વાત. તો આજની આપણી આ વાતચીતનો હેતુ એ જ છે. આપણે ડોક્ટર સેલિગમેનના મુખ્ય વિચારો સમજવા છે, એમની પેલી સંશોધન યાત્રા જોવી છે, અને સૌથી જરૂરી આ બધું જ જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું એ જાણવું છે.
બરાબર.
તો ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ.
ચોક્કસ. શરૂઆત કરીએ લેખકથી. ડોક્ટર માર્ટિન સેલિગમેન, જુઓ, એ ખાલી એક મનોવૈજ્ઞાનિક નથી, એમને તો પોઝિટિવ સાયકોલોજીના પિતામહ ગણવામાં આવે છે.
ઓ, સકારાત્મક મનોવિજ્ઞાન.
હા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં લાંબો સમય પ્રોફેસર રહ્યા અને અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશનના પ્રમુખ પણ હતા, એટલે એમણે મનોવિજ્ઞાનની દિશા બદલવામાં મોટો ભાગ ભજવ્યો છે એમ કહી શકાય.
પણ એમનું શરૂઆતનું કામ તો પેલી શીખેલી લાચારી પર હતું ને, લર્ન્ડ હેલ્પલેસનેસ.
હા, બરાબર.
એણે તો હતાશા એટલે કે ડિપ્રેશન વિશેની આપણી સમજ બદલી નાખી, પણ એ તો થોડું નકારાત્મક કહેવાય ને, લાચારીની વાત. તો પછી આશાવાદ તરફ કેવી રીતે વળ્યા? શું ખાસ છે એમના અભિગમમાં?
એજ તો રસ ઇન્ટરેસ્ટિંગ વાત છે. એમની સફર જ જુઓ. શરૂઆત કરી એ સમજવાથી કે લોકો કેમ લાચાર બની જાય છે, કેમ હારી જાય છે, પ્રયત્ન કરવાનું કેમ છોડી દે છે. પણ પછી એમને વિચાર આવ્યો કે અરે, જો લાચારી શીખી શકાતી હોય તો શું આશાવાદ ન શીખી શકાય?
વાહ, શું વિચાર છે!
બસ, આ પુસ્તક એમની આખી સંશોધન યાત્રાનો સાર છે, નેગેટિવિટીના અભ્યાસથી શરૂ કરીને પોઝિટિવિટીની શોધ સુધી. એટલે જ આ પુસ્તક ખાલી સારો વિચારો એવી સલાહ નથી. આ તો દાયકાઓના સંશોધન અને વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત છે.
સમજાઈ ગયું. તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? એકદમ સાદી ભાષામાં કહીએ તો
મૂળભૂત વિચાર છે ને, એ જ ક્રાંતિકારી છે. એમ કે આશાવાદ કે નિરાશાવાદ એ કોઈ આપણા વ્યક્તિત્વનો કાયમી ડાગ નથી.
ઓહ,
હા, એ તો એક માનસિક કૌશલ્ય છે, વિચારવાની એક ટેવ છે. અને સૌથી મોટી વાત, આ ટેવ બદલી શકાય છે.
બદલી શકાય છે?
હા, પુસ્તક કહે છે કે આપણી સાથે શું થાય છે એના કરતાં આપણે એ ઘટના વિશે શું માનીએ છીએ, આપણી જાતને શું કહીએ છીએ, એ વધારે મહત્વનું છે. આને લેખક કહે છે એક્સપ્લેનેટરી સ્ટાઇલ, મતલબ કે આપણી સમજાવવાની રીત.
એટલે જીવનમાં મુશ્કેલી આવે એ તો સહજ છે, પણ આપણે એને કેવી રીતે સમજાવીએ છીએ કે ભાઈ આ કેમ થયું, આની અસર કેટલી ચાલશે, ક્યાં ક્યાં થશે, એ નક્કી કરે છે કે આપણે આશાવાદી છીએ કે નિરાશાવાદી. અરે વાહ, આ વિચાર જ ઘણું બદલી નાખે છે.
બરાબર. પુસ્તક પેલો ભ્રમ તોડે છે કે નિરાશાવાદી લોકો બસ એવા જ હોય છે કાયમ માટે. ના, એ કહે છે કે નિરાશાવાદ એ પણ એક શીખેલી પ્રતિક્રિયા છે. સેલિગમેન સવાલ પૂછે છે, શા માટે અમુક લોકો નિષ્ફળ જાય પછી હિંમત હારી જાય, જ્યારે બીજા એ જ પરિસ્થિતિમાંથી ઊભા થઈ જાય છે અને કદાચ વધુ મજબૂત બને છે? જવાબ છે એમની આ સમજાવવાની શૈલીમાં.
અને પુસ્તક ખાલી પ્રોબ્લેમ નથી બતાવતું, સોલ્યુશન પણ આપે છે.
હા, એ જ તો. ખાલી સિદ્ધાંત નથી, આ શૈલી બદલવા માટે નક્કર વૈજ્ઞાનિક રીતે ચકાસાયેલી પદ્ધતિઓ પણ શીખવે છે.
ચાલો તો પછી એમાં જ ઊંડા ઉતરીએ. પુસ્તકના મુખ્ય ભાગ કયા કયા છે?
પુસ્તક છે ને મુખ્યત્વે ત્રણ ભાગમાં છે. પહેલો ભાગ છે શોધ. એમાં પેલી શીખેલી લાચારી અને સમજાવવાની શૈલી, એક્સપ્લેનેટરી સ્ટાઇલ, એની વાત છે. બીજો ભાગ છે જીવનના ક્ષેત્રો. એ બતાવે છે કે આ શૈલી આપણા જીવનના અલગ અલગ પાસા, કામ, સ્વાસ્થ્ય, સંબંધો, એ બધા પર કેવી અસર કરે છે.
અને ત્રીજો?
અને ત્રીજો ભાગ, જે કદાચ સૌથી કામનો છે, એ છે પરિવર્તન. એમાં આપણને આશાવાદ ખેડવવાની ટેકનિક શીખવા મળે છે.
સારું. તો પહેલા ભાગમાં શીખેલી લાચારી, તમે પેલા કૂતરા પરના પ્રયોગની વાત કરી, એ શું હતું?
હા, એમના શરૂઆતના પ્રયોગો હતા. એમણે જોયું કે જો કૂતરાઓને વારંવાર એવી સ્થિતિમાં મુકાય જ્યાં એમને ઇલેક્ટ્રિક શોક લાગે અને એનાથી બચવાનો કોઈ રસ્તો ન હોય, તો પછી જ્યારે એમને એવી સ્થિતિમાં મુકાય જ્યાં બચવાનો રસ્તો હોય તો પણ એ પ્રયત્ન જ ન કરે, બસ લાચાર થઈને બેસી રહે.
બાપરે.
હા, અને આ જ વસ્તુ મનુષ્યોમાં પણ જોવા મળે છે. જ્યારે લાગે કે પરિસ્થિતિ આપણા કાબુ બહાર છે ત્યારે હતાશા આવે છે, લોકો પ્રયત્ન કરવાનું છોડી દે છે.
પણ આ લાચારીની સમજમાંથી જ આશાવાદનો વિચાર જન્મ્યો એમને.
બરાબર. જો લાચારી શીખી શકાતી હોય તો એને ભૂલીને આશાવાદ પણ શીખી શકાય. અને અહીં આવે છે પેલી એક્સપ્લેનેટરી સ્ટાઇલ. લેખક કહે છે, આશાવાદી અને નિરાશાવાદી લોકો ખરાબ ઘટનાઓને અલગ રીતે સમજાવે છે. એના માટે એમણે આપ્યા છે 3 P.
3 P એ શું છે વળી?
પહેલો પી છે પર્મનન્સ, એટલે કે કાયમીપણું.
કાયમીપણું.
હા, જ્યારે કંઈક ખરાબ થાય ત્યારે નિરાશાવાદી શું વિચારે કે આ તો હવે કાયમ માટે છે, મારી સાથે હંમેશા આવું થાય, હું ક્યારે સફળ નહીં થઉં. જ્યારે આશાવાદી એને કામચળાઉ ગણે, ટેમ્પરરી, આ વખતે ભૂલ થઈ ગઈ, આ પ્રોજેક્ટ અઘરો હતો, એ માને છે કે ખરાબ સમય જતો રહેશે.
બરાબર. બીજો પી?
બીજો પી છે પરવેઝિવનેસ, વ્યાપકતા.
વ્યાપકતા એટલે?
એટલે કે નિરાશાવાદી એક નિષ્ફળતાને આખા જીવન પર ફેલાવી દે. જેમ કે નોકરીમાં કંઈ ખોટું થયું તો એવું માને કે મારું આખું જીવન બરબાદ છે.
ઓહ, બધું જ.
હા, જ્યારે આશાવાદી શું કરે, એ નિષ્ફળતાને ચોક્કસ જગ્યા પૂરતી સીમિત રાખે. આ પ્રોજેક્ટમાં ના ચાલ્યું પણ મારા સંબંધો તો સારા છે, અથવા મને ગણિત નથી ફાવતું પણ ઇતિહાસમાં તો હું સારો છું. સમજાયું?
હા હા, બિલકુલ. એક જગ્યાની નિષ્ફળતા એટલે બધી નિષ્ફળતા નહીં.
એક્ઝેક્ટલી. અને ત્રીજો પી છે પર્સનલાઇઝેશન,
વૈયક્તિકરણ.
વૈયક્તિકરણ એટલે પોતા પર લેવું.
હા,
જ્યારે કંઈ ખરાબ થાય ત્યારે નિરાશાવાદી તરત જ પોતાની જાતને દોષ આપે. ઇન્ટરનલ બ્લેમ, મારા લીધે જ બધું બગડ્યું, હું જ આવો છું. જ્યારે આશાવાદી એ બાહ્ય પરિબળોને પણ જુએ, સંજોગો, બીજા લોકો, પરિસ્થિતિ, એક્સટર્નલ ફેક્ટર્સ. બજાર જ ખરાબ હતું, ટાઈમ ઓછો મળ્યો, હવે આનો મતલબ એ નથી કે જવાબદારી લેવી જ નહીં.
હા, એ બહુ જરૂરી છે સમજવું. ભૂલ સ્વીકારવી એ અલગ છે, પણ દરેક વખતે ખાલી પોતાને જ દોષ દેવો એ નિરાશાવાદી વલણ છે. બરાબર. તો આ 3 P, કાયમીપણું, વ્યાપકતા અને વૈયક્તિકરણ, એ નક્કી કરે છે કે આપણે દુનિયાને કઈ નજરે જોઈએ છીએ.
બિલકુલ. અને આ જે જોવાની રીત છે એ ખાલી આપણા વિચારોમાં નથી રહેતી, પુસ્તકનો બીજો ભાગ એ જ સમજાવે છે. એની અસર જીવનના દરેક ક્ષેત્ર પર પડે છે.
જેમ કે? ક્યાં ક્યાં અસર દેખાય છે?
ઘણા બધા ક્ષેત્રોમાં. દાખલા તરીકે બાળકો અને વાલીપણામાં. બાળકો છે ને, આ સમજાવવાની શૈલી મોટે ભાગે કોની પાસેથી શીખે?
માતા પિતા, શિક્ષકો.
હા, જો મા બાપ જ નિષ્ફળતાને કાયમી અને મોટી ગણાવે તો બાળક પણ એવું જ વિચારતું થાય.
બીજો?
શાળા અને કાર્યક્ષેત્રમાં. સેલિગમેનનું સંશોધન તો એમ પણ કહે છે કે વિદ્યાર્થીઓની સફળતામાં IQ કરતાં પણ આશાવાદી શૈલી વધુ અગત્યની હોય છે, ખાસ કરીને જ્યારે મુશ્કેલી આવે ત્યારે.
શું વાત કરો છો, IQ કરતાં પણ વધુ?
હા, અને પેલો મેટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીનો ફેમસ અભ્યાસ છે, એમાં જે સેલ્સ એજન્ટો વધુ આશાવાદી હતા ને, એ લોકો વારંવાર ના સાંભળ્યા પછી પણ પેલા નિરાશાવાદી એજન્ટો કરતાં ઘણું સારું કામ કરતા હતા અને નોકરીમાં ટકી પણ રહેતા હતા.
એટલે આશાવાદ ખાલી સારું લગાડવા માટે નથી, એનાથી ખરેખર ફરક પડે છે, પરિણામો મળે છે. અને સ્વાસ્થ્યનું શું, એના પર કેવી અસર?
સ્વાસ્થ્ય પર પણ બહુ ઊંડી અસર છે. કેટલાક અભ્યાસો તો એમ પણ કહે છે કે નિરાશાવાદી શૈલી આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી શકે છે.
અરે!
હા, એટલી બીમારીનું જોખમ વધી શકે. નિરાશાવાદીઓ તણાવનો સામનો પણ બરાબર નથી કરી શકતા, કલાચ ડોક્ટરની સલાહ પણ ઓછી માને, જ્યારે આશાવાદ એ સારા શારીરિક સ્વાસ્થ્ય અને હેલ્ધી આદતો સાથે જોડાયેલો છે.
આ બધું જાણીને તો હવે એમ જ થાય કે જો કોઈની વિચારવાની રીત નિરાશાવાદી હોય તો શું એ બદલી શકાય? અને અહીં જ પુસ્તકનો ત્રીજો ભાગ આવે છે, ખરું ને? પરિવર્તન.
હા, બિલકુલ. અને અહીં જ સેલિગમેન આપણને એક જોરદાર ટૂલ આપે છે, ABCDE મોડલ. આ આપણી નેગેટિવ વિચારસરણીને પકડવામાં અને એને ચેલેન્જ કરવામાં મદદ કરે છે.
ABCDE. સારું, ચાલો એને સમજીએ. ABC શું છે?
ABC એ પ્રોબ્લેમ સમજાવે છે. A એટલે એડવર્સિટી, પ્રતિકૂળતા. મતલબ કોઈ ઘટના કે પરિસ્થિતિ જે આપણને ગમે નહીં. ધારો કે પરીક્ષામાં ધાર્યા કરતા ઓછા માર્ક્સ આવ્યા.
ઓકે.
બી એટલે બિલીફ, માન્યતા. એ ઘટના વિશે મનમાં તરત જે વિચાર આવે અને આ વિચાર આપણા પેલા થ્રી પીસ પર આધાર રાખે છે. જેમ કે હું તો ભણવામાં સાવ ઠોઠ છું, મારાથી ક્યારેય સારા માર્ક્સ નહીં આવે. જુઓ, કાયમી, વ્યાપક, વૈયક્તિક. સી એટલે કોન્સિક્વન્સ, પરિણામ. એ માન્યતાને લીધે આપણને કેવું લાગે છે અને આપણે શું કરીએ છીએ. જેમ કે નિરાશા લાગે, ઉદાસી આવે અને કદાચ આગળની પરીક્ષા માટે વાંચવાનું જ મન ન થાય.
અહીં સમજવા જેવી વાત એ છે કે આપણી લાગણીઓ સી સીધી ઘટના એથી નથી આવતી,
ના,
પણ આપણી માન્યતા બીથી આવે છે. બીથી સી થાય છે, એથી સી નહીં. એટલે જો આપણે સી બદલવું હોય આપણી લાગણીઓ અને વર્તન, તો આપણે બીને બદલવું પડે, આપણી માન્યતાને.
બરાબર પકડ્યું. અને એના માટે જ છે ડી અને ઈ. આ છે સોલ્યુશન. ડી એટલે ડિસ્પ્યુટેશન, વિવાદ. આ સૌથી મહત્વનું સ્ટેપ છે. અહીં આપણે આપણી પેલી નિરાશાવાદી માન્યતા બી સાથે ઝઘડો કરવાનો છે, એને પડકારવાની છે, સવાલ પૂછવાના છે.
કેવી રીતે?
સેલિગમેન ચાર રીત બતાવે છે. એક, એવિડન્સ, પુરાવા. તમારી માન્યતા સામે શું પુરાવા છે? શું એ સાચું છે કે હું સાવ ઠોઠ છું, ગયા સેમેસ્ટરમાં તો સારા માર્ક્સ હતા ને? બે, ઓલ્ટરનેટિવ્સ, વિકલ્પો. ઘટના માટે બીજા કયા કારણો હોઈ શકે? એવા કારણો જે ઓછા કાયમી, ઓછા વ્યાપક, ઓછા વ્યક્તિગત હોય. કદાચ પેપર જ અઘરું હતું, કે પછી મેં આ વિષય પર ઓછું ધ્યાન આપ્યું, મારી તબિયત પણ ઠીક નહોતી. ત્રીજું, ઇમ્પ્લિકેશન્સ, અસરો. ચાલ, માની લીધું કે મારી માન્યતા સાચી છે, તો પણ એની ખરેખરી અસર શું? શું એટલું બધું ખરાબ થઈ જશે જેટલું હું વિચારું છું? ભલે આ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા, પણ શું એનો મતલબ એ છે કે હું ક્યારેય સફળ નહીં થાઉં? હું આવતી વખતે વધુ મહેનત કરી શકું છું ને? ચોથો, યુઝફુલનેસ, ઉપયોગિતા. આ માન્યતાને પકડી રાખવાથી મને શું ફાયદો? આવું વિચારીને દુઃખી થવાથી કંઈ વળશે? એના કરતાં ભૂલ સુધારીને આગળ વધવું સારું નહીં?
વાહ, આ તો જાણે આપણા મનના વકીલ બનવા જેવું થયું, પોતાની જ માન્યતા સામે દલીલ કરવાની.
હા, બસ એમ જ. અરે, પછી આવે છે છેલ્લું સ્ટેપ, ઈ એટલે એનર્જાઇઝેશન, ઉર્જા. જ્યારે આપણે સફળતાપૂર્વક આપણી નિરાશાવાદી માન્યતાઓનો વિવાદ કરીએ ને, ત્યારે આપણને જે નવી તાકાત મળે, નવી આશા મળે, આગળ વધવાની પ્રેરણા મળે, એ છે ઈ. આપણે પેલી લાચારીમાંથી બહાર આવી જઈએ છીએ.
ખૂબ જ પ્રેક્ટિકલ લાગે છે આ મોડેલ. પણ લેખક એમ પણ કહે છે ને કે હંમેશા આંધળો આશાવાદ સારો નહીં, ક્યારેક તો વાસ્તવિકતા જોવી પડે.
હા, એને તેઓ કહે છે લવચીક આશાવાદ, ફ્લેક્સિબલ ઓપ્ટિમિઝમ. અમુક પરિસ્થિતિ હોય, જેમ કે કોઈ મોટું જોખમ હોય, ત્યારે સાવચેતી રાખવી, થોડું ક્રિટિકલ વિચારવું જરૂરી છે. પણ જીવનના મોટાભાગના પડકારો માટે, ભણતર હોય, નોકરી હોય, સંબંધો હોય, સ્વાસ્થ્ય હોય, ત્યાં આશાવાદી અભિગમ વધુ ફાયદો કરાવે છે.
તો આ આખી વાતચીત પરથી મુખ્ય સંદેશ શું? કયા મુદ્દા આપણે ખાસ યાદ રાખવા જેવા છે?
મને લાગે છે કે પહેલો અને સૌથી પાયાનો સંદેશ એ છે કે આપણા વિચારોમાં ગજબની તાકાત છે. આપણી લાગણીઓ, આપણું વર્તન, એ મોટાભાગે બહાર શું થાય છે એના પર નહીં, પણ આપણા મનમાં શું ચાલે છે, આપણી માન્યતાઓ શું છે, એના પર આધાર રાખે છે.
અને બીજો જે મને તો બહુ જ ગમ્યો એ કે આશાવાદ શીખી શકાય છે. આ કોઈ જન્મજાત નસીબની વાત નથી.
બરાબર.
આ તો એક માનસિક કસરત છે, એક આવડત છે, જે કોઈપણ વ્યક્તિ મહેનત કરીને કેળવી શકે છે. આ વિચાર જ કેટલી હિંમત આપે, ખરું ને? આપણા ગુજરાતમાં કેટલાય વિદ્યાર્થીઓ પરીક્ષાના ટેન્શનમાં હોય, યુવાનો નોકરી શોધતા હોય, એમને ખબર પડે કે તેઓ પોતાની માનસિકતા બદલી શકે છે, એ બહુ મોટી વાત છે.
સાચી વાત. ત્રીજો મુદ્દો એ કે આપણી માનસિકતાના ખરેખરા પરિણામો હોય છે. આશાવાદ ખાલી સારું લાગે એવું નથી, એનાથી આપણા કામમાં સફળતા મળે છે, આપણું શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે, સંબંધો સારા થાય છે. અંદરની દુનિયા બહારની દુનિયાને ઘડે છે.
અને ચોથો, જે પેલું ABCD મોડલ સમજાવે છે, તે એ કે આપણે નિરાશાવાદને પડકારી શકીએ છીએ. આપણે આપણી નકારાત્મક વિચારવાની જૂની ટેવોના ગુલામ નથી, ABCD જેવી ટેકનિક વાપરીને આપણે એ પેટર્ન તોડી શકીએ છીએ, વધુ પોઝિટિવ, વધુ આશાવાદી બની શકીએ છીએ. પણ એના માટે પ્રયત્ન કરવો પડે.
હા, સક્રિય પ્રયાસ જરૂરી છે. તો આ વિચારોને જીવનમાં ઉતારવા શું કરવું? કોઈ પ્રેક્ટિકલ રીત?
સૌથી પહેલું કામ તો એ કરવું પડે કે આપણે આપણી જાત સાથે શું વાતો કરીએ છીએ, સેલ્ફ ટોક, એના પર ધ્યાન આપવાનું શરૂ કરવું. જ્યારે કંઈક અઘરું બને ત્યારે વિચારો, મનમાં શું ચાલી રહ્યું છે? શું હું પહેલા 3 પીઝમાં ફસાઈ રહી છું? જો હા, તો તરત જ ABCDનો ઉપયોગ કરો. શરૂઆતમાં થોડું અજુકતું લાગશે, પણ ધીમે ધીમે આદત પડશે.
અને કામની જગ્યાએ, ઓફિસમાં,
ત્યાં પણ કોઈ ટીકા કરે કે કોઈ પ્રોજેક્ટમાં નિષ્ફળતા મળે તો એને પર્સનલ અટાક ન ગણવો, એને શીખવાની તક તરીકે જુઓ. પૂછો, આમાંથી હું શું શીખી શકું? આવતા વખતે શું અલગ કરું? આનાથી તમે વધુ મજબૂત બનશો. ધારો કે કોઈ પ્રેઝન્ટેશન બરાબર ન ગયું, મનમાં વિચાર આવે, હું સાવ નકામો છું, પણ તરત વિવાદ કરો. એક પ્રેઝન્ટેશન બરાબર ન ગયું એનો મતલબ એ નથી કે હું નકામો છું. કદાચ તૈયારી ઓછી હતી કે ઓડિયન્સ અલગ હતી. આવતી વખતે વધુ સારી તૈયારી કરીશ. આનાથી ઊર્જા મળશે, અને બાળકોના ઉછેરમાં પણ આ બહુ કામનું છે. બાળક ભૂલ કરે તો એમ નહીં કહેવાનું કે તું તો હંમેશા આવું જ કરે છે. કાયમી, વ્યાપક, એના બદલે કહો, અરે આ વખતે ભૂલ થઈ ગઈ, ચાલ જોઈએ આને કેવી રીતે સુધારાય. કામ ચલાવ ચોક્કસ. એમને શીખો કે પ્રયત્નથી સુધારો થાય છે.
હા, અને પેલું સ્વાસ્થ્યનું ઉદાહરણ પણ સરસ હતું. ડાયટિંગમાં એક દિવસ ગડબડ થઈ જાય, એ નિરાશાવાદી વિચાર, બી આવે મારાથી નહીં જ થાય, બધું બગાડી નાખ્યું, પરિણામ શું? ડાયટ છોડી દેવાય.
બરાબર.
પણ આશાવાદી વિવાદ શું હોય? ઠીક છે, આજે ભૂલ થઈ, પણ એનો મતલબ એ નથી કે બધું પૂરું થઈ ગયું, કાલથી ફરી શરૂ. આનાથી ટકી રહેવાની ઊર્જા મળે.
ખરેખર આ પુસ્તક આપણને વિચારવાની એક નવી જ દિશા આપે છે. મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે આ પુસ્તક આપણને આપણી માનસિક સ્થિતિના ડ્રાઇવિંગ સીટ પર બેસાડે છે. આપણે ખાલી સંજોગોના શિકાર નથી, આપણે આપણી પ્રતિક્રિયા પસંદ કરી શકીએ છીએ. આશાવાદ એ કોઈ જાદુ નથી, પણ એક સભાન પસંદગી છે, એક અભ્યાસ છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે કેવી રીતે ડૉક્ટર સેલિગમેન વૈજ્ઞાનિક પુરાવા સાથે બતાવે છે કે આપણું મન, આપણા વિચારો, આપણી માન્યતાઓ એ ખાલી આપણી લાગણીઓ જ નહીં, પણ આપણા શરીર પર, આપણા જીવનના વાસ્તવિક પરિણામો પર પણ કેટલી ઊંડી અસર કરે છે. મન અને શરીરનું આ કનેક્શન અને એને સુધારવાની આપણી તાકાત, એ ખરેખર અદ્ભુત છે.
તો શ્રોતાઓ માટે વિચારવા જેવો સવાલ એ છે, તમારી પોતાની સમજાવવાની શૈલી કેવી છે? જ્યારે મુશ્કેલી આવે ત્યારે મનમાં કેવા વિચારો દોડે છે? શું તમે એને કાયમી, વ્યાપક અને વ્યક્તિગત ગણો છો? અને શું તમે આ શૈલીને વધુ આશાવાદી બનાવવા માટે પેલી ABCDE જેવી ટેકનિક અજમાવી જોવા તૈયાર છો?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.